એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સાહિત્યની દુનિયાના એક આમ જુઓ તો બહુ જ પાયાના પણ સહેજ ગૂંચવણભર્યા સવાલની ઊંડી વાત કરવાના છીએ. આપણે જ્યારે કોઈ કવિતા કે માનો કે નવલકથાની વાત કરીએ છીએ ત્યારે એ કૃતિ ખરેખર છે શું, ક્યાં છે એનું અસ્તિત્વ? કાગળ પર, વાંચનારના મનમાં કે પછી બીજે ક્યાંક? શું લાગે છે?
આ સવાલ ખરેખર બહુ મહત્વનો છે અને આ સફર માટે આપણી પાસે એક સરસ માર્ગદર્શક છે. પ્રમોદ કુમાર પટેલ દ્વારા અનુવાદિત રેને વેલેક અને ઓસ્ટિન વોરેનનો પ્રભાવશાળી લેખ સાહિત્યની કળાકૃતિનું અસ્તિત્વ પરકરૂપ એમના પુસ્તક તત્વ સંદર્ભમાં આ લેખ છે. અને વેલેક અને વોરેન તો ખબર છે, સાહિત્ય સિદ્ધાંતના બહુ મોટા ગજાના વિદ્વાનો ગણાય છે.
બરાબર, મૂળ લેખકો વેલેક અને વોરેન, પણ આપણે આજે ખાસ તો પ્રમોદકુમાર પટેલના ગુજરાતી અનુવાદ પર ધ્યાન આપીશું. તો મૂળભૂત પ્રશ્ન પર પાછા આવીએ. ખરેખરી કવિતા કે સાહિત્ય કૃતિ એટલે શું, ક્યાં વસે છે, એનું આ અસ્તિત્વનું રૂપ, પેલો અંગ્રેજીમાં શબ્દ છે ને ઓન્ટોલોજિકલ સ્ટેટસ, એ સમજવું કેમ એટલું જરૂરી છે?
જરૂરી એટલા માટે કે આ જે તાત્વિક લાગતો પ્રશ્ન છે ને એ ખરેખર તો સાહિત્ય વિવેચનના એકદમ વ્યવહારુ પ્રશ્નો સાથે જોડાયેલો છે. તમે જ વિચારો, જો આપણે એ જ નક્કી ના કરી શકીએ કે કૃતિ છે શું, તો પછી એનું વિશ્લેષણ કઈ રીતે કરવું, એનું મૂલ્યાંકન? હા, આનો સાચો જવાબ મળે ને તો કૃતિને સમજવાનો સાચો રસ્તો મળી શકે છે. ચાલો એમ કરીએ, પહેલાં એ જોઈએ કે પરંપરાગત રીતે આના શું જવાબો અપાયા છે અને એમાં શું તકલીફ છે.
હા હા, બરાબર, ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી પહેલો, સૌથી સામાન્ય જવાબ કયો મનમાં આવે? કદાચ પેલું કે કૃતિ એટલે છાપેલું પુસ્તક, કાગળ પર જે શબ્દો છે.
બરાબર, એકદમ સાચું. પહેલો અને સૌથી વધુ પ્રચલિત મત એ જ છે કે સાહિત્ય કૃતિ એક ભૌતિક વસ્તુ છે, એક આર્ટિફેક્ટ. કાગળ પર શાહીના અક્ષરો કે પહેલાં માટીની તખ્તી પર કોતરેલા અક્ષરો વગેરે. પણ આ વિચાર છે ને એ બહુ જલ્દી આમ ખોખલો સાબિત થાય છે.
એમ કઈ રીતે? શું મુશ્કેલી છે આ વિચારમાં?
જુઓ, મુખ્ય મુશ્કેલી એ છે કે જો કૃતિ માત્ર ભૌતિક વસ્તુ જ હોય તો એ વસ્તુનો નાશ થાય એટલે કૃતિનો પણ નાશ થવો જોઈએ. પણ સાહિત્યમાં એવું નથી થતું, ખરું ને?
દાખલો આપો ને.
માનો કે દુનિયાભરની મેઘદૂતની બધી જ નકલો બાળી નાખવામાં આવે તો શું મેઘદૂત ખતમ થઈ જશે? ના, જેમને કંઠસ્થ છે એમના મનમાં, એમની સ્મૃતિમાં તો એ જીવંત રહેશે જ. પેલો મેકોલે હતો એને તો આખું પેરેડાઇઝ લોસ્ટ મોઢે હતું.
ઓહો,
હા, એટલે આ કોઈ ચિત્ર કે શિલ્પ જેવું નથી, જ્યાં મૂળ કૃતિ ગઈ એટલે બધું ગયું. અને બીજું, ઘણું બધું મહાન સાહિત્ય તો સેંકડો વર્ષો સુધી લખાયું જ નહોતું, એ તો ફક્ત કંઠ્ય પરંપરામાં બોલીને જીવંત રહ્યું. લેખન કે છપાઈ તો પછી આવી, એ તો માત્ર એને એમ કહો કે નોંધવાની એક રીત છે, ખુદ કૃતિ નથી.
રસપ્રદ. એટલે પુસ્તક એ કૃતિનું શરીર છે, આત્મા નથી, એમ કહી શકાય. તો પછી બીજો વિચાર આવે છે, કદાચ કૃતિ એના ઉચ્ચારણમાં છે, એના પઠનમાં, જે રીતે બોલાય છે એમાં.
હા, બરાબર. બીજો મત એવો પ્રચલિત છે કે કૃતિ એટલે કોઈ ભાવક કે પઠનકર્તા દ્વારા બોલાતા ધ્વનિઓની શૃંખલા. જે લોકો કાવ્ય પઠન કરે છે એ ઘણીવાર આવું માને છે.
પણ આમાં પેલી ભૌતિક વસ્તુ જેવી જ સમસ્યાઓ નહીં આવે?
ચોક્કસ આવે. જેમ કે વિચારો, દરેક પઠન એ તો કૃતિનો એક પ્રયોગ કહેવાય, પરફોર્મન્સ. એ ખુદ કૃતિ નથી. જેમ આપણે નાટક જોવા જઈએ તો એ ભજવણી છે, પણ નાટકનું લખાણ તો અલગ છે ને.
હા, બરાબર.
એમ જ કવિતાનું પઠન એ કૃતિની એક રજૂઆત છે, પણ એ મૂળ કૃતિ નથી. અને બીજું વિચારો, આપણે કેટલી બધી નવલકથાઓ કવિતાઓ મનમાં જ વાંચીએ છીએ, ક્યારેય મોટેથી બોલતા પણ નથી, તો શું એ કૃતિઓ અસ્તિત્વમાં જ નથી આવતી?
મુદ્દાની વાત છે.
અને વળી દરેક પઠન કરનારનો અવાજ અલગ, લય અલગ, ક્યાં ભાર મૂકવો એ અલગ, તો શું દરેક પઠન વખતે એક નવી જ કૃતિ જન્મે છે? એવું તો કેમ કહેવાય?
અને આપણે કરીએ પણ છીએ ને કે આ ભાઈનું પઠન બહુ સરસ હતું, અથવા આ પઠન બરાબર નથી થયું, એનો મતલબ જ એ થયો કે કોઈક સાચું મૂળ સ્વરૂપ તો છે જ, જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ.
બિલકુલ. એટલે ધ્વનિ મહત્વનો છે, ખાસ કરીને કવિતામાં, પણ કૃતિ માત્ર ધ્વનિ નથી.
ઓકે, તો કૃતિ ભૌતિક વસ્તુ પણ નથી અને માત્ર બોલાતા શબ્દોનો પ્રવાહ પણ નથી. તો પછી ત્રીજો રસ્તો કદાચ કૃતિ વાંચનારના મનમાં છે, એના અનુભવમાં.
હા, આ ત્રીજો મત છે જેને માનસશાસ્ત્રીય અભિગમ કહી શકાય. એ એમ કહે છે કે કૃતિ ભાવકના મનમાં, તેના અનુભવમાં જ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કોઈ વાંચે કે સાંભળે ત્યારે અને ત્યારે જ કૃતિ જીવંત બને છે.
હા, આમ તો થોડું વધારે આકર્ષક લાગે છે, પણ આમાં પેલું વ્યક્તિલક્ષીતાનું જોખમ નથી? મતલબ દરેકનો અનુભવ તો અલગ હોય ને.
બિલકુલ, એ જ આ મતની સૌથી મોટી મર્યાદા છે. તમે બરાબર પકડ્યું. જો કૃતિ દરેક વાંચનારનો વ્યક્તિગત અનુભવ હોય તો પછી જેટલા વાંચનાર એટલી કૃતિઓ. વિચારો, દાંતેની ડિવાઇન કોમેડી કેટલા લાખો લોકોએ વાંચી હશે. દરેકનો અનુભવ થોડો અલગ હશે, તો શું લાખો ડિવાઇન કોમેડી અસ્તિત્વ ધરાવે છે? દરેકનો અનુભવ તો તેની પોતાની મનોદશા, તેનું શિક્ષણ, તેના સંસ્કાર, તેની અપેક્ષાઓ, આ બધા પર આધાર રાખે. એ ક્યારેય મૂળ કૃતિ જેવો 100% સંપૂર્ણ હોય જ ન શકે.
એટલે પેલી કહેવત જેવું થયું કે દરેકની રુચિ અલગ, એમાં સાચું ખોટું શું જોવાનું?
હા, અને જો એવું જ હોય તો પછી સાહિત્ય શિક્ષણનો અર્થ શું? કૃતિની સાચી સમજ કેળવવાનો પ્રયત્ન જ શા માટે, જો બધું જ વ્યક્તિલક્ષી હોય તો?
અને પેલા આઈએ રિચર્ડ્સ હતા ને, એમણે તો પ્રયોગો પણ કર્યા હતા આના પર. એમણે બતાવ્યું હતું કે સારા સારા વિદ્યાર્થીઓ પણ કવિતા સમજવામાં કેવી કેવી ભૂલો કરે છે.
હા, બરાબર. રિચર્ડ્સે એમના પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ પુસ્તકમાં આ જ બતાવ્યો. જો કે મજાની વાત એ છે કે રિચર્ડ્સ પોતે પણ થોડા આ માનસશાસ્ત્રીય અભિગમ તરફ ઢળેલા હતા, એવું માનતા કે કવિતાનું મૂલ્ય એની માનસિક અસરોમાં રહેલું છે.
અચ્છા,
પણ કૃતિ અને તેની અસર એ બે અલગ વસ્તુઓ છે. કૃતિનું બંધારણ સમજવાને બદલે ખાલી એની અસર પર ધ્યાન આપીએ, જેમ કે વાંચીને રોમાંચ થાય કે આંખમાં આંસુ આવી જાય, એ કૃતિને સમજવાનું સાચો રસ્તો નથી. એ તો પરિણામ છે, કારણ નથી.
બરાબર. તો ત્રણ દરવાજા બંધ થયા. ભૌતિક વસ્તુ નહીં, ધ્વનિ નહીં, ભાવકનો અનુભવ પણ નહીં. તો ચોથો વિકલ્પ, સર્જક પોતે. શું કૃતિ સર્જકના મનમાં રહેલી છે?
હા, આ ચોથો મત છે જે સર્જકના અનુભવ પર ભાર મૂકે છે. હવે આના બે અર્થ થઈ શકે. એક તો કૃતિ લખાઈ ગયા પછી સર્જક એના વિશે શું વિચારે છે.
હા,
પણ એ તો નકામું છે, કારણ કે લખ્યા પછી તો સર્જક પોતે પણ એનો એક ભાવક જ બની જાય છે, અને બીજા ભાવકોની જેમ એ પણ ભૂલ કરી શકે છે. એનું અર્થઘટન પણ કદાચ અધૂરું હોય.
બરાબર. તો બીજો અર્થ?
બીજો અને વધુ પ્રચલિત અર્થ છે, સર્જન કરતી વખતે, એ લખતી વખતે સર્જકના મનમાં શું હતું.
એટલે કે સર્જકનો આશય, ઇન્ટેન્શન.
હા, પણ એમાંય મુશ્કેલીઓ છે. પહેલી વાત, સર્જકનો આશય હંમેશા આપણને જાણવા મળે એવું જરૂરી નથી. ઘણીવાર સર્જકો પોતે પણ સ્પષ્ટ નથી હોતા અથવા તો કહેવા નથી માંગતા.
અને જો મળે તો?
મળે તો પણ એ આપણા માટે બંધન કરતા નથી. કેમ? કારણ કે કૃતિ ઘણીવાર સર્જકના ધારેલા આશયથી ઘણી મોટી, વધુ જટિલ કે સાવ અલગ જ બની જતી હોય છે. સર્જકનો ઈરાદો કદાચ ધાર્મિક ઉપદેશ આપવાનો હોય, પણ કૃતિ મહાન કળાકૃતિ બની જાય, એવું બને.
હા, બની શકે.
અને જો આપણે સર્જન સમયના સમગ્ર અનુભવની વાત કરીએ, એના સભાન અને અભાન મનમાં જે કંઈ ચાલતું હતું એ બધું, તો એ જાણવું તો લગભગ અશક્ય છે. અને એ જાણવાનો પ્રયત્ન કરવો એ કૃતિનો અભ્યાસ નથી, એ તો સર્જકના મનોવિજ્ઞાનનો અભ્યાસ થઈ ગયો. એ સાવ જુદી દિશા છે.
બરાબર. એટલે સર્જકનો અનુભવ પણ સંપૂર્ણ જવાબ નથી. અને હવે પેલો છેલ્લો પરંપરાગત મત, સમૂહનો અનુભવ.
હા, પાંચમો મત કે કૃતિ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, પણ આખા સમાજનો કે સમૂહનો અનુભવ. પણ આમાંય પેચ છે. કઈ રીતે વ્યાખ્યા કરવી સમૂહના અનુભવની? જો આપણે અત્યાર સુધીના બધા જ ભૂતકાળ અને ભવિષ્યના અનુભવોનો સરવાળો ગણીએ,
તો એમાં સારા, નરસા, સાચા, ખોટા, ઊંડા, છીછરા બધા જ અનુભવો ભેગા થઈ જાય, એનો શું અર્થ?
બરાબર. અને જો બીજો રસ્તો લઈએ કે બધા અનુભવોમાં જે સામાન્ય હોય, જે કોમન ડિનોમિનેટર હોય, એને કૃતિ ગણીએ,
તો પછી કૃતિનું જે સૌથી ઉપર છેલ્લું સામાન્ય સ્તર હોય એ જ હાથમાં આવે ને. ઊંડાણ તો બધું ગયું.
બિલકુલ. એટલે આ પાંચે રસ્તાઓ આપણને કૃતિના સાચા સ્વરૂપ સુધી નથી લઈ જતા.
વાહ, શું સફર હતી આ! પાંચે દરવાજા ખખડાવ્યા, ભૌતિક વસ્તુ, ધ્વનિ, ભાવકનો અનુભવ, સર્જકનો અનુભવ, સમૂહનો અનુભવ, પણ કોઈ દરવાજો સીધો કૃતિના સાચા ઘર સુધી નથી લઈ જતો. તો હવે વેલેક અને વોરેન આ કોયડાનો શું ઉકેલ આપે છે? આખરે કૃતિ છે શું?
અહીં જ વેલેક અને વોરેનનો સૌથી મહત્વનો અને મૌલિક વિચાર આવે છે. તેઓ કહે છે કે કૃતિ આ પાંચમાંથી કોઈ એક અનુભવ નથી, પણ એ બધા અનુભવોનું કારણ છે, એનું ઉદ્ગમ સ્થાન છે, પોટેન્શિયલ કોઝ. કૃતિ શું છે? તો કે એ ધોરણો, નોર્મ્સ અથવા આદર્શોનું એક તંત્ર છે, એક સિસ્ટમ જે કૃતિની અંદર જ રહેલું છે.
ધોરણોનું તંત્ર, આ શબ્દ થોડો અઘરો લાગે છે. એને સહેલો કરી સમજાવશો? આ ધોરણો એટલે શું? નીતિ નિયમો જેવા?
ના ના, અહીં ધોરણો એટલે નૈતિક કે સામાજિક નિયમો નહીં. અહીં ધોરણો એટલે કૃતિના પોતાના આંતરિક બંધારણના નિયમો, એના સ્ટ્રક્ચરના પ્રિન્સિપલ્સ, એ નિયમો જે નક્કી કરે છે કે કૃતિ કેવી રીતે બનેલી છે, એના જુદા જુદા ભાગો, શબ્દો, વાક્યો, પાત્રો, ઘટનાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આપણું દરેક વાચન કે દરેક પઠન એ આ ધોરણોના તંત્રને સમજવાનો, એને પામવાનો એક પ્રયાસ છે, જે ક્યારેય કેલા 100% સફળ નથી થતો, કારણ કે આપણો અનુભવ વ્યક્તિગત છે. પણ આ બધા ધોરણો ભેગા મળીને સાચી અખિલ કૃતિનું નિર્માણ કરે છે.
તો આ ધોરણોનું તંત્ર ક્યાં અસ્તિત્વ ધરાવે છે? શું એ ભાષા જેવું છે? તમે ભાષાશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો હતો.
હા, બહુ સરસ સરખામણી છે. પેલો ભાષા વિજ્ઞાની હતો ને, ફર્ડિનાન્ડ ધ સોસ્યુર, એમણે લેંગ અને પેરોલ વચ્ચે ભેદ પાડ્યો હતો.
હા, યાદ છે.
લેંગ એટલે ભાષાનું આખું તંત્ર, એના નિયમો, એની વ્યવસ્થા, જે અમૂર્ત છે પણ વાસ્તવિક છે. જ્યારે પેરોલ એટલે કોઈ વ્યક્તિ દ્વારા થતું ભાષાનું વાસ્તવિક ઉચ્ચારણ કે લખાણ, જે હંમેશા લેંગનો એક અધૂરો આંશિક આવિષ્કાર જ હોય છે.
ઓકે.
વેલેક અને વોરેન કહે છે કે સાહિત્યકૃતિ આ લાંગ જેવી છે, એ ધોરણોનું એક અમૂર્ત પણ વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ તંત્ર છે. આપણે આપણા વ્યક્તિગત અનુભવ પેરોલ દ્વારા તેને પૂરેપૂરું ક્યારે પણ પામી શકતા નથી, પણ તેની મૂળભૂત સંરચનાને, એના નિયતરૂપના રચનાતંત્રને આપણે ઓળખી શકીએ છીએ. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે પોલેન્ડના એક ફિનોમિનોલોજિસ્ટ હતા, રોમા ઇનગાર્ડન, એમના વિચારો પણ બહુ ઉપયોગી છે. એમણે કહ્યું કે કૃતિ છે ને એ બહુસ્તરીય છે, એમાં જુદા જુદા સ્તરો એકબીજા પર ગોઠવાયેલા છે, જાણે ડુંગળીના પડ હોય એમ.
કયા કયા સ્તરો? એ કયા પડની વાત કરે છે?
મુખ્યત્વે 4-5 સ્તર ગણાવી શકાય. પહેલું, ધ્વનિ સ્તર, ભાષાના અવાજો, છંદ, પ્રાસ, લય વગેરે. બીજું, અર્થના એકમોનું સ્તર, શબ્દો, વાક્યો, એમનું વ્યાકરણ, એમનો અર્થ. ત્રીજું, નિરૂપિત પદાર્થોનું સ્તર, એટલે કે કૃતિ દ્વારા જે જગત રજૂ થાય છે, પાત્રો, સ્થળ, વાતાવરણ, ઘટનાઓ. ચોથું, દ્રષ્ટિબિંદુ, પોઈન્ટ ઓફ વ્યૂ, કયા ખૂણેથી, કોની નજરે આ જગત આપણને બતાવાય છે. અને પાંચમું, ક્યારેક અમુક આધ્યાત્મિક ગુણોનું સ્તર, જેમ કે કોઈ કૃતિમાંથી કરુણતા કે ભવ્યતા કે હાસ્ય પ્રગટે. એ
આ સ્તરોની વાત શા માટે આટલી મહત્વની છે? આનાથી શું સ્પષ્ટ થાય? શું આનાથી પેલી જૂની ચર્ચા ફોર્મ એટલે કે આકૃતિ અને કન્ટેન્ટ એટલે કે અંતસ્તત્વ, એનો કોઈ ઉકેલ મળે છે?
બિલકુલ, મળે જ છે. આ બહુસ્તરીય દૃષ્ટિનો મોટો ફાયદો જે છે કે તે ફોર્મ અને કન્ટેન્ટના પરંપરાગત અને ઘણીવાર ખોટા ભેદને ઓળંગી જાય છે. અહીં કન્ટેન્ટ એટલે કે વાર્તા, પાત્રો, વિચારો એ કોઈ અલગથી લાવીને મૂકેલી વસ્તુ નથી, એ તો પેલા નીચેના ભાષાકીય સ્તરો, ધ્વનિ, અર્થમાંથી જ જન્મે છે, એના પર જ આધાર રાખે છે.
એટલે કે નવલકથાનું પાત્ર?
હા, એ ખરેખર તો શબ્દો અને વાક્યો દ્વારા જ ઘડાય છે ને, એના સિવાય એનું અસ્તિત્વ શું? એટલે ફોર્મ અને કન્ટેન્ટ અહીં એકબીજામાં ઓતપ્રોત છે, એને છૂટા પાડી જ ના શકાય.
બરાબર, સમજાઈ રહ્યું છે. તો આ ધોરણોનું તંત્ર તે ભૌતિક નથી, માનસિક નથી, તો શું તે ગણિતના સૂત્ર જેવું કે ત્રિકોણના ખ્યાલ જેવું શાશ્વત, આદર્શ, આઈડિયલ તત્વ છે?
ના, એ પણ પૂરેપૂરું સાચું નથી. વેલેક અને વોરેન ત્યાં પણ સાવચેત છે, કારણ કે સાહિત્યકૃતિ ગણિતના સૂત્ર જેવી સમયથી પર નથી હોતી, એ શાશ્વત નથી. તે ચોક્કસ સમયે ચોક્કસ સંસ્કૃતિમાં જન્મે છે, સમય સાથે બદલાય છે અને ક્યારેક નાશ પણ પામે છે. એટલે વેલેક અને વોરેન તેને આદર્શરૂપ પ્રત્યયોના ધોરણોનું તંત્ર કહે છે, પણ સાથે ઉમેરે છે કે તે આંતરવૈયક્તિક છે, એટલે કે એ કોઈ એક વ્યક્તિના મનમાં નથી, પણ જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે સમજી શકાય તેવું છે. એ એક પ્રકારની સામૂહિક ચેતનામાં, પરંપરામાં રહે છે, પેઢી દર પેઢી પસાર થાય છે અને વ્યક્તિગત અનુભવો દ્વારા જ તેને પામી શકાય છે.
એટલે એ પ્લેટોના શાશ્વત વિચારો જેવું અફર નથી?
ના, એનાથી જુદું છે. એ સતત ગતિશીલ છે, બદલાતું રહે છે.
ગતિશીલ એટલે તમે એમ કહો છો કે કૃતિ સ્થિર નથી રહેતી, સમય સાથે બદલાય છે?
હા, બરાબર. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. કૃતિને પોતાનું જીવન છે એમ કહી શકાય. એનો પોતાનો ઇતિહાસ છે, એ જન્મે છે, પછી ઇતિહાસના પ્રવાહમાં આગળ વધે છે, એના જુદા જુદા અર્થઘટનો થાય છે, એના પર વિવેચનો લખાય છે, તે બીજી કૃતિઓને પ્રભાવિત કરે છે. આ બધી પ્રક્રિયામાં કૃતિ પોતે પણ અમુક અંશે બદલાતી રહે છે, એના અર્થો વિસ્તરતા રહે છે, છતાં એવું નથી કે એ સાવ બદલાઈ જાય. તેમાં એક મૂળભૂત ઓળખ, એક નક્કર એકરૂપતા તો જળવાઈ જ રહે છે.
કોઈ દાખલો આપીને આ વાત સમજાવો છો? ગતિશીલતા અને એકરૂપતા બંને?
ચોક્કસ. પેલી જૂની ગ્રીક કૃતિ લઈએ, હોમરની ઇલિયડ. આજે આપણે એ વાંચીએ ત્યારે આપણો અનુભવ એના મૂળ ગ્રીક શ્રોતાઓ જેવો તો ન જ હોઈ શકે. આપણી ભાષા અલગ, સંસ્કૃતિ અલગ, માન્યતાઓ અલગ, બધું જ અલગ છે.
સાચી વાત છે.
છતાં ઇલિયડ તરીકે ઓળખાતી એક ચોક્કસ રચના, ધોરણોનું એક ચોક્કસ તંત્ર હજારો વર્ષોથી ટકી રહ્યું છે. એ જુદા જુદા યુગોના વાચકો અને વિવેચકોના મનમાં થઈને પસાર થતા થતા તેનો પોતાનો એક ઇતિહાસ ઘડાયો છે. એ એક જીવંત પરંપરા બની છે, ગતિશીલ છે, પણ એની ઓળખ અકબંધ છે.
પણ જો કૃતિ આમ બદલાતી રહે અને એના જુદા જુદા અર્થઘટનો શક્ય હોય, તો પછી પેલો ભય નથી રહેતો કે આપણે પાછા પેલા સાપેક્ષ વાત પર આવી જઈએ કે ભાઈ જેનું જે અર્થઘટન કરવું હોય તે કરે, બધું જ સાથું, કોઈ માપદંડ જ નહીં?
ના ના, વેલેક અને વોરેન અહીં બહુ સ્પષ્ટ છે. તેઓ સાપેક્ષવાદને સખત રીતે નકારે છે. તેઓ કહે છે કે હા, જુદા જુદા દૃષ્ટિકોણ શક્ય છે, જુદા જુદા અર્થઘટનો શક્ય છે, પણ એનો અર્થ એ નથી કે બધા દૃષ્ટિકોણ સમાન રીતે સાચા કે સારા હોય. આપણે હંમેશા મુલગી શકીએ છીએ, ચકાસી શકીએ છીએ કે કયું અર્થઘટન કૃતિના ધોરણોના તંત્રને વધુ વફાદાર છે, કયું એને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે, કયો વધુ સંગીન છે. આ વિચારને તેઓ પર્સ્પેક્ટિવિઝમ કહે છે.
પર્સ્પેક્ટિવિઝમ એ વળી શું છે?
પર્સ્પેક્ટિવિઝમ એટલે એ સ્વીકારવું કે આપણે કૃતિને હંમેશા કોઈક ને કોઈક દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. આપણા સમયનો, આપણી સંસ્કૃતિનો, આપણી વ્યક્તિગત સમજનો એક દૃષ્ટિકોણ હોય જ છે. આપણે સંપૂર્ણપણે નિરપેક્ષ નથી થઈ શકતા.
બરાબર.
પણ આનો અર્થ એ નથી કે બધા દૃષ્ટિકોણ સરખા મૂલ્યના છે. આપણે આ દૃષ્ટિકોણોની સમીક્ષા કરી શકીએ છીએ, એમની સરખામણી કરી શકીએ છીએ અને નક્કી કરી શકીએ છીએ કે કયો દૃષ્ટિકોણ કૃતિને વધુ સારી રીતે, વધુ સંપૂર્ણ રીતે પ્રગટ કરે છે. એમનું એક વાક્ય મને બહુ ગમે છે જે આ વાત સ્પષ્ટ કરે છે. એમણે લખ્યું છે, જે કેવળ રૂપ વસ્તુ છે તે સાપેક્ષમાં અંતરહિત રહી છે, જો કે અંતિમ રૂપે તેમ પૂર્ણતયા તે સાપેક્ષમાં રહી હોતી નથી.
વાહ, થોડું ગહન છે પણ સમજાય એવું છે.
હા, મતલબ કે કોઈક નિરપેક્ષ સત્ય જેવું કંઈક છે ખરું, પણ આપણે એના સુધી સાપેક્ષ દૃષ્ટિકોણો દ્વારા જ પહોંચી શકીએ છીએ.
અને છેલ્લો પ્રશ્ન, મૂલ્ય, સાહિત્યિક મૂલ્ય, આર્ટિસ્ટિક વેલ્યુ, એનું સ્થાન ક્યાં છે આ આખા ચિત્રમાં? શું કૃતિનું બંધારણ સમજવું એ એક વાત છે અને તેનું મૂલ્યાંકન કરવું એ બીજી અલગ વાત છે?
વેલેક અને વોરેન બહુ ભારપૂર્વક કહે છે કે ના, આ બહુ મોટી ગેરસમજ છે. મૂલ્ય એ કૃતિના બંધારણથી અવિભાજ્ય છે. ઇટ્સ ઇનસેપરેબલ. કૃતિના ધોરણોના તંત્રમાં જ તેનું મૂલ્ય સમાયેલું છે, એનાથી બહાર નથી. તમે જ વિચારો, જ્યારે આપણે કોઈ રચનાને સામાન્ય લખાણ નહીં પણ સાહિત્યની કળાકૃતિ કહીએ છીએ, ત્યારે જ આપણે એક મૂલ્ય નિર્ણય કરી રહ્યા હોઈએ છીએ ને?
હા, એ તો છે.
એટલે કૃતિનું વિશ્લેષણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું એ બે અલગ પ્રક્રિયાઓ નથી, એ એક જ પ્રક્રિયાના બે પાસા છે. પેલા ઇંગાર્ડને બંધારણ અને મૂલ્યને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ વેલેક અને વોરેન એને યોગ્ય નથી માનતા. એમના મતે સંરચના વગર મૂલ્ય નથી અને મૂલ્યના નિર્દેશ વગર સંરચનાનું સાચું ગ્રહણ શક્ય નથી. તેથી સાહિત્યના અભ્યાસમાં આપણે બે અંતિમોથી બચવાનું છે. એક તરફ છે કેવળ સત્તાવાદ, એબ્સોલ્યુટિઝમ, જે માને છે કે મૂલ્યો શાશ્વત છે, અફર છે, સમય અને સંસ્કૃતિથી પર છે. અને બીજી તરફ છે પેલો સાપેક્ષવાદ, રિલેટિવિઝમ, જે માને છે કે કોઈ સાચા ખોટા માપદંડ નથી, બધું વ્યક્તિગત રૂચિ પર આધારિત છે.
અને વેલેક વોરનનો રસ્તો?
એમનો રસ્તો છે પર્સ્પેક્ટિવિઝમ, જે આ બંનેની વચ્ચે છે. એ સ્વીકારે છે કે આપણા મૂલ્યના માપદંડો ઐતિહાસિક છે, ગતિશીલ છે, બદલાઈ શકે છે, પણ એનો અર્થ એ નથી કે સંપૂર્ણપણે મનસ્વી કે અરાજક છે. હંમેશા વધુ સારા, વધુ સંગીન દૃષ્ટિકોણની શક્યતા રહેલી છે. ટૂંકમાં, સંરચના, સંજ્ઞા એટલે કે કૃતિનો અર્થ કે મેસેજ અને મૂલ્ય, આ ત્રણેય એક જ પ્રશ્નના ત્રણ પાસા છે, એને અલગ ન કરી શકાય.
અદ્ભુત. તો આ સમગ્ર ઊંડાણપૂર્વકની ચર્ચાનો નિચોડ શું કાઢી શકીએ? સારાંશ એ થયો કે સાહિત્યની કૃતિ કોઈ સાદી એક પરિમાણીય વસ્તુ નથી. એ છાપેલું પુસ્તક માત્ર નથી, માત્ર બોલાતા શબ્દો નથી, વાંચનાર કે લખનારનો કોઈ એક ક્ષણિક અનુભવ પણ નથી, કે પછી સમૂહનો કોઈ સરેરાશ અભિપ્રાય પણ નથી.
બરાબર કહ્યું. એના બદલે તે ધોરણોનું એક બહુસ્તરીય ગતિશીલ તંત્ર છે, જેનું પોતાનું એક જીવન છે, પોતાનો એક ઇતિહાસ છે, જે સમય અને અર્થઘટનોના પ્રવાહમાં સતત વિકસતું રહે છે. તેને સમજવા માટે પર્સ્પેક્ટિવિઝમનો અભિગમ અપનાવવો પડે, જે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોને અને જુદા જુદા દૃષ્ટિકોણોને ધ્યાનમાં લે. અને સૌથી મહત્વની વાત, તેનું મૂલ્ય તેના બંધારણ સાથે, તેની સંરચના સાથે જ અભિન્ન રીતે જોડાયેલું છે.
ખરેખર આખી વાત સાહિત્યને જોવા અને સમજવાની આપણી દૃષ્ટિને એક નવો આયામ આપે છે, પડકારે છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો કૃતિ આવી ગતિશીલ અને ઐતિહાસિક હોય, જે સમય સાથે અને જુદા જુદા અર્થઘટનો દ્વારા બદલાતી રહેતી હોય, તો પછી જુદા જુદા યુગો અને જુદી જુદી સંસ્કૃતિઓના સાહિત્યને સમજવાનો આપણો અભિગમ કેવો હોવો જોઈએ? શું આપણે જૂની કૃતિઓને ફક્ત અને ફક્ત આજના ચશ્માથી જ જોવી જોઈએ, કે પછી તેના મૂળ સંદર્ભને અને તેના સમગ્ર ઐતિહાસિક જીવનને, તેના પર થયેલા જુદા જુદા અર્થઘટનોની પરંપરાને સમજવાનો પ્રયત્ન વધુ અર્થપૂર્ણ બની શકે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.